તારીખ 28/1/1996 શ્રી સમયસર ગાથા 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 229.
એટલે આહાર કરતા હોવા છતાં પણ પરિગ્રહ રીતે સમસ્ત પ્રકારે ગ્રહનું સારી રીતે પકડ થવી એ પણ થઈને પકડ થઈ એ પ્રકાર જ્ઞાનીના પરિણામમાં હોતું નથી. એ વિષય પરમેશ્વરને બાર ગાથા કહે છે. કારણ કાર્યથી વિષયનું પ્રતિપાદન કર્યું છે. અપરિગ્રહો અનિચ્છો વણિદો નાણીયણિચ્છદે સમ અપરિગ્રહો દો અસણસ્ત જાણવો તે સ્વરૂપ અપરિગ્રહી કોને કહેવાય? ઈચ્છા ન હોય તેને. કેમ કે સિદ્ધાંત એ છે કે ઈચ્છા પોતે પરિગ્રહ છે. કઈ ઈચ્છા, કેવા પ્રકારની ઈચ્છા? ઈચ્છાના બે પ્રકાર છે. દર્શન મોહ સહિત જે ઈચ્છા થાય છે એ ઈચ્છામાં સમસ્ત પ્રકારે પકડ આવે છે, માટે ઈચ્છાને પરિગ્રહ કહેવામાં આવે છે. એટલે શું છે કે મને આ પદાર્થની જરૂર છે, આ પદાર્થનો હું જરૂરિયાત વાળો છું, એના વિના મને નહીં ચાલે, એના વિના હું જીવીશ નહીં, ટકીશ નહીં, લભીશ નહીં, એ પ્રકાર એમાં ઊભો થાય છે આધાર બુદ્ધિનો અને સુખ બુદ્ધિનો. એવા પ્રકારની જે દર્શન મોહ સહિતની ઈચ્છા છે એ ઈચ્છાને પરિગ્રહ કહેવામાં આવે છે. અને એવા પ્રકારની ઈચ્છા જ્ઞાનીને હોતી નથી. જ્ઞાની પોતાના આત્માને એક જ્ઞાનમય પદાર્થ સમજે છે અને એ જ્ઞાનમય પદાર્થ કોઈ પણ પ્રકારના ઉજ્જવળ પરમાણુથી સર્વથા ભિન્ન હોવાથી એ પરમાણુ પોતાના જ્ઞાન સ્વરૂપમાં ક્યારે પણ મળતા નથી, આવતા નથી. અને એના એ પ્રકારના પ્રમાણે રહેવાથી, એના ફેરફારથી પોતાને કોઈ લાભ નુકસાન ન થવા દે. અસન એટલે ખોરાક, ભોજન. અસન એટલે ભોજનના જે પરમાણુ છે એટલે ખાદ્ય ખોરાકના જે પરમાણુ છે એ પરમાણુ ભોજન રૂપે થાળીમાં હોય છે. થાળીમાંથી એનું ક્ષેત્રાંતર થઈને હોજરીમાં આવે છે, મુખ વાટે એનું ક્ષેત્રાંતર થઈને હોજરીમાં આવે છે. તેથી આત્માને કોઈ પરમાણુ મળે છે એવું બનતું નથી. પરમાણુ થાળીમાં હોય કે એ પરમાણુનો જથ્થો હોજરીમાં હોય, તેથી જ્ઞાની પોતાના આત્માને કોઈ વધઘટ લાભ નુકસાન શાંતિ અશાંતિ સુખ દુઃખ કાંઈ સમજતા નથી કે અનુભવતા નથી. માટે સુખ બુદ્ધિએ કે આધાર બુદ્ધિએ એમને ઈચ્છા થતી નથી. જ્ઞાની ખાતા જોવામાં આવે છે અને ઈચ્છાપૂર્વક ખાતા હોય એમ પણ જોવામાં આવે છે, તો પણ એ ઈચ્છા સુખબુદ્ધિ અને આધાર બુદ્ધિએ નથી. માત્ર ક્ષુધા વેદના છે, એ ક્ષુધા વેદનાનો ભાવ શાંત કરવા માટે આહાર લે છે, એટલો ચારિત્ર મોહનો અલ્પરાગ છે અને એ અનુસાર ક્રિયા છે. પણ આધાર બુદ્ધિ કે સુખ બુદ્ધિએ એમની ઈચ્છા નથી થતી. વિજ્ઞાને શાંત કરવી છે એમાં ઈચ્છા થઈ ખરી, પણ એ ઈચ્છા આધાર બુદ્ધિ કે સુખ બુદ્ધિ નથી. હા, ઈચ્છા મૂર્છા પરિગ્રહ છે અને ઈચ્છા પરિગ્રહ છે, બંને સૂત્ર છે. મૂર્છા પરિગ્રહ સૂત્ર છે એ ઉમા સ્વામીએ તત્વા સૂત્રમાં નિરૂપિત કર્યું છે. ઈચ્છા પરિગ્રહ શબ્દ અહીંયા પડ્યો છે અમૃતચંદ્રાચાર્યનો. ઈચ્છા પરિગ્રહ એ પણ એક સૂત્ર થયું. તો ઈચ્છા ને મૂર્છા એક અર્થમાં થયા, કેમ કે જે ઈચ્છાથી આત્મા પોતાનું ભાન ભૂલતો હોય એ ઈચ્છા પોતે જ મૂર્છા છે. એ ઈચ્છા પોતે, કેમ કે મૂર્છામાં ભાન ભૂલવામાં આવે છે. હું નાયક તત્વ છું, હું જ્ઞાન તત્વ છું એ ભૂલાઈ જતું હોય અને ઈચ્છા થતી હોય તો એ મૂર્છા છે. ઈચ્છા કરતાં પણ એને મૂર્છા કહેવી એ વધારે યોગ્ય છે, કેમ કે ઈચ્છામાં તો ચારિત્ર મોહની ઈચ્છા પણ હોય છે, પણ મૂર્છા ચારિત્ર મોહમાં નથી આવતી, કેમ કે એમાં તો ભાન ભૂલવાની વાત છે. એટલે એ જે સૂત્ર છે એ અકાટ્ય છે. મહાત્માનું જે સૂત્ર છે એ અકાટ્ય છે. અહીંયા તો પ્રકરણ અનુસાર વાત લીધી છે કે અહીંયા સમ્યક દ્રષ્ટિનું પ્રકરણ ચાલે છે. સમ્યક દ્રષ્ટિ પોતે નિર્જરા તત્વ છે એમ આચાર્યશ્રીને સિદ્ધ કરવું છે, પ્રતિપાદન કરવું છે કે સમ્યક દ્રષ્ટિ નિર્જરા તત્વ છે. ત્યારે સમ્યક દ્રષ્ટિને અનેક પ્રકારના પરિણામો ઈચ્છાઓ પરિણામો ઈચ્છાના અને એ પરિણામો અનુસાર પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. આટલું હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ નિર્જરાવંત છે એમ પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે ઈચ્છા શબ્દ લીધો એમને, કે જ્ઞાની તો કઈ ઈચ્છા વિનાનો છે, અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની ને ઈચ્છે, જ્ઞાની ને ઈચ્છે અસમ્ય. જ્ઞાની તો કયા સુખની હા હા એ સુખની ઈચ્છા ચારિત્ર મૂળનો વિકલ્પ છે, પણ પોતાને ભાન છે કે અનંત સુખ મારામાં ભર્યું છે, અનંત સુખનું ધામ હું પોતે જ છું અને હું પોતે હોવાથી અભેદની વાંછા શું કરવી. જે વસ્તુ ઉપલબ્ધ ન હોય એની વાંછા કે ઈચ્છા હોય, પણ જે સદાય હોય અને જે સદાય પોતા સ્વરૂપે હોય એની ઈચ્છાને વાંછા કેમ કરવી? માટે સ્વરૂપની ભાવનામાં સ્વરૂપ સુખની ઈચ્છા પણ નથી. ભાવના છે એવા જ્ઞાનીને, અને એ ભાવના જ્ઞાનીને હોય છે. આત્મસ્વરૂપની ભાવના મુમુક્ષુને પણ હોય, જ્ઞાનીને પણ હોય અને મુનિરાજને પણ હોય છે. તો એ સ્વરૂપની ભાવનામાં આત્મસુખની ઈચ્છા પણ નથી. જે આત્મિક સુખ ક્ષાયિક ભાવે પ્રગટે છે તેરમા ગુણ સ્થાને, એ ક્ષાયિક ભાવ પણ પરદ્રવ્યમ પરભાવમ હેયમ એવું પ્રતિપાદન કુનકુન આચાર્ય દેવે આપનો આત્મભાવના ભાવતા ભાવતા નિયમસારની 50 ગાથામાં એ વાત કરી. એ ક્ષાયિક ભાવે છે, જે પરમ સુખ છે આત્માનો. એ પરમ સુખને પણ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ભાવતા નથી, એ સ્વરૂપને ભાવે છે. તો ત્યાં એમ કહ્યું કે ભાઈ આત્મા છે એ વાંછાના અભાવ રહી છે, કેમ કે અભેદમાં વાંછા શું કરવું છે? એ 44 ગાથામાં એમણે પ્રતિપાદન કર્યા, પછી આ 50મી ગાથા લખી છે. જ્યારે એ પરિસ્થિતિ છે મૂળમાંથી, તો પછી ખોરાક પાણી તો બહુ દૂરની વાત થઈ ગઈ. જ્યારે સ્વરૂપ સુખની વાંછા નથી એક ન્યાયે, તો પછી ખોરાક પાણી તો દૂરના પદાર્થો છે એની વાંછા કેમ હોય? એ ઉપર છેલ્લો એક વિકલ્પ આવીને ચાલ્યો જાય છે. નાની એ વિકલ્પથી પણ પોતાના ભિન્નપણે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. સ્વરૂપ લઈ ગયો તો ઠીક વાત છે, સ્વરૂપ પણ લઈ ગયો તો ઠીક વાત છે. એ ભૂમિકામાં તો એમ જ આવવાનો, મોક્ષની ભૂમિકામાં તો એમ જ આવશે. પોતે પોતે સુખ સ્વરૂપે છે, પછી ઈચ્છા કેમ કરે? ઈચ્છા તો જે પદાર્થની ઉપલબ્ધિ ન હોય, અપ્રાપ્ત હોય એની ઈચ્છા કરે. પણ પોતાના સ્વરૂપે છે ને, સદાય પોતાના સ્વરૂપે છે, પછી એની ઈચ્છાનો ક્યાં સવાલ ઊભો થાય છે એમ કહે. અને જે ભાવના છે એ ભાષામાં ને ગાથામાં ભલે વિકલ્પાત્મક આપી હોય, પણ એ તો વ્યવહાર ભાવના છે. નિશ્ચય ભાવના તો સ્વરૂપની લીનતા છે. જે નિશ્ચય ભાવના છે એ તો સ્વરૂપની લીનતા છે. એટલે એવા વિકલ્પપૂર્વક લીનતા થતી હોવાને લીધે, એવા વિકલ્પપૂર્વક લીનતા થતી હોવાને લીધે વિકલ્પને પણ ભાવના કહે છે. કેમ કે વિકલ્પને લોકો સમજી શકે છે કે આ વિકલ્પ અનુસાર પરિણામ થઈ ગયું. કારણ કે ખરી ભાવના તો અભેદ પરિણમન નિર્વિકલ્પ લીન પરિણમન થયું સ્વરૂપમાં એકાગ્રતાનું, એ જ ખરી ભાવના છે. વિકલ્પને પછી વ્યવહારથી ભાવના કહેવામાં આવે છે. ના, એનો વિકલ્પ નથી, સહેજે થઈ જાય છે, સહેજે થઈ જાય છે. કેમ કે પોતે પોતાના સ્વરૂપે છે ત્યાં શુદ્ધ પર્યાયનું પણ કર્તૃત્વ નથી. સ્વરૂપથી પોતે કૃતકૃત્ય હોવાને લીધે સ્વરૂપમાં કંઈ કરવાનું બાકી નથી. સ્વરૂપ પૂર્ણ છે એટલે કૃતકૃત્ય છે. કૃતકૃત્ય એટલે શું? કૃત એટલે કરી નાખ્યું, કૃત્ય એટલે કરવા યોગ્ય. કરવા યોગ્ય કરી નાખ્યું એને કૃતકૃત્ય કહેવામાં આવે છે. તો સ્વરૂપમાં શું કરવા જેવું બાકી છે? કઈ નથી બાકી, એ તો અનાદિથી પરિપૂર્ણ છે, માટે સ્વરૂપ તો પોતે જ કર્ત છે. જ્યારે પોતાના સ્વરૂપનું ભાન વર્તે છે કે હું સ્વરૂપે કરીને કૃતકૃત છું, ત્યારે એક સમયની શુદ્ધ પર્યાય કે મોક્ષ પર્યાય કરવી એ વાત સ્વરૂપમાં સમાવેશ પામતી નથી, અથવા એ વાતનો સ્વરૂપમાં અવકાશ નથી, ખાલી જગ્યા નથી. જે પોતાના સ્વરૂપને પરિપૂર્ણ જોવે છે એ સર્વ પ્રકારના કર્મ કરવાથી ઉદાસીન થઈ જાય છે. મારે શું કરવાનું છે? તો કે પર્યાય આપમેળે શુદ્ધ થતી જોવામાં આવે છે. આવા સ્વરૂપના ભાનમાં પર્યાય આપમેળે શુદ્ધ થતી જોવામાં આવે છે, એ થઈ રહી છે, એને કરવું એ પ્રશ્ન હવે રહેતો નથી. અને સ્વરૂપમાં તો કંઈ કરવાનો અવકાશ પણ નથી, એ તો પોતે જ પૂર્ણ છે, એમાં ક્યાં કંઈ કરવાનો અવકાશ છે? અને એ હું છું, એક સમયની અધૂરી પર્યાય એ તો હું નથી, હું પણ સ્વરૂપમાં સ્થાપ્યું છે. અને એ હું પણ સ્વરૂપમાં સ્થપાયું હોવાથી, અને એ પર્યાય દ્વારા સ્થપાયું હોવાથી, પર્યાય આપમેળે શુદ્ધ થતી અનુભવાય છે અને જોવાય છે. એનું પણ કરવું એ વાત તો કર્તૃત્વ તો કર્તૃત્વનો છેદ ઉડી જાય છે, કર્તૃત્વ રહેતું નથી એવી પરિસ્થિતિ છે. એટલે પર્યાયની ચિંતા પણ જ્ઞાનીને નથી, પોતાની પર્યાયની ચિંતા પણ જ્ઞાનીને નથી, અને આખી પર્યાય દ્રષ્ટિનો જ નાશ કરી નાખ્યો છે. દ્રવ દ્રષ્ટિના સદભાવથી પર્યાય દ્રષ્ટિનો જ નાશ કરી નાખ્યો. પછી આહાર પાણીનો તો સવાલ રહેતો નથી. સમજાવવા માટે ભેદ પાડી પાડીને કહે છે, જો જ્ઞાનીને આહારની ઈચ્છા નથી, આ જ્ઞાનીને પાણીની ઈચ્છા નથી, એમ કહેશે. કેમ કે એની જરૂરિયાત વાળો હું છું એવું જે પહેલાં મિથ્યા બેભાનપણું હતું, બેભાનપણું તો એ તો મિથ્યા પરિસ્થિતિ હતી, મિથ્યા ભાવ હતો, એ ખલાસ થઈ ગયો. હું અનાદિ અનંત, મારી સ્વતઃ શક્તિ અને સ્વભાવથી રહેનારો, અસ્તિત્વ ધરાવનારો પદાર્થ છું. મારા અસ્તિત્વને ટકવાને માટે આહાર પાણી જોઈએ, એ મારા સ્વરૂપમાં તો છે જ નહીં. અનાદિથી હું છું, અનંતકાલ પણ હું રહેવાનો છું. પરમાણુઓ સંયોગ વિયોગ, સંયોગ વિયોગ પરમાણુના અનેક પ્રકારે, ખોરાકના, પાણીના, હવાના, બીજાના, ત્રીજાના, કોઈ પણ પ્રકારના ફેરફારો થશે સંયોગ વિયોગના. એથી મારા સ્વરૂપમાં કોઈ ફેરફાર પણ થવાનો, વધઘટ પણ થવાનો સવાલ નથી. નહીં, લક્ષના સ્થાને છે, નથી લક્ષના સ્થાને છે, અને તેથી પર્યાય કામ કર્યા કરે છે. ઈચ્છા છે એક વિકલ્પ છે, ઈચ્છા છે એક ચારિત્રમોહના પરિણામમાં થનારો એક વિકલ્પ છે. જ્યારે લક્ષ્ય છે એ જ્ઞાનનો પર્યાય છે, અને એ લક્ષ્યના સ્થાને સદાય રહીએ છીએ, એનું સ્મરણ કરવું પડતું નથી. લક્ષ્યનું સ્મરણ ન કરવું પડે, સ્મરણ વિસ્મરણથી પર છે લક્ષ્યનો વિષય, અને લક્ષ્ય લક્ષ્યના સ્થાને છે. અભિપ્રાય એવો છે કે હું કોઈના વિના પરિપૂર્ણ છું, વિના કિસી કે અભિહીન પૂર્ણ હું, આ અભિપ્રાય છે. પછી આમ ખોરાક, પાણી, હવા એ બધા ભેદોથી વાત કરે છે, બાકી કોઈના વિના પણ હું પરિપૂર્ણ છું એ અભિપ્રાય છે, અને એ અભિપ્રાય અનુસાર પરિણમન થઈ જશે, પૂર્ણ પૂર્ણ પરિણમન થઈ જશે. સ્વરૂપે તો પૂર્ણ છું જ, પરિણમનમાં પણ પૂર્ણતા થઈ જશે. બસ આમ છે. પ્રશ્ન નથી, બોધો છે, બહુ મોટો બોધો છે. પૂર્ણતાનું લક્ષ્ય છે એ તો મુમુક્ષુતાના પ્રારંભમાં થઈ જાય છે. શરૂઆત જ મુમુક્ષુતાને ત્યાંથી થાય છે કે જ્યારે કોઈ પણ જીવ સંસારમાં દુઃખી થાય છે અને એને માલુમ પડે છે કે મારું જે દુઃખ છે એ મારા દોષને લઈને છે. જે જે મારા દોષના અનેક વિવિધ પ્રકારે પરિણામો થાય છે એ મને આકુલતા નામ દુઃખ આપે છે. એ દોષ પોતે આકુલતા સ્વરૂપે છે અને એ દુઃખદાયક છે. મારે હંમેશને માટે પૂરું સુખ જોઈએ છે. એવું જ્યારે એ ધ્યેય બાંધે છે ત્યારે એ ધ્યેય લક્ષ્યના સ્થાનમાં રહી જાય છે. પછી સ્વરૂપ શોધ ચાલે છે, અને જ્યારે સ્વરૂપ જિજ્ઞાસાપૂર્વક સ્વરૂપની અંતરખોજપૂર્વક જ્યારે સ્વરૂપનો પત્તો લાગે છે ત્યારે એક નવું લક્ષ્ય બંધાય છે, સ્વરૂપનું લક્ષ્ય બંધાય છે. આશ્રયભૂત તત્વ છે એ પોતાનું સ્વરૂપ છે એમ લક્ષ્ય મારીએ છીએ, અને અવસ્થામાં પરિપૂર્ણ થવું એમ પણ લક્ષ્ય મારીએ છીએ. છતાં એ અવસ્થાનો આશ્રય કરવાની વાત નથી, એ તો એક ધ્યેયના સ્થાને લક્ષ્યરૂપ ભાવ છે. આ આશ્રયના સ્થાનમાં છે, અને બંને પ્રકારનું લક્ષ્ય એને યથાર્થ લક્ષ્ય કહેવામાં આવે છે. બંને પ્રકારે જે લક્ષ્ય રહે તેને યથાર્થ લક્ષ્ય કહેવામાં આવે છે. એવું લક્ષ્ય બધા જ્ઞાનીઓને હોય છે. લક્ષ્યના વિષય બે થયા પણ બંનેના પ્રકાર જુદા જુદા, બંનેના પ્રકાર જુદા જુદા. પૂર્ણતાનું પણ લક્ષ્ય છે અને સ્વરૂપનું પણ લક્ષ્ય છે. સ્વરૂપ લક્ષ્ય વિના આજ્ઞા અધીન, પહેલેથી જ્યારથી સ્વરૂપ ભાવ ભાષણમાં આવ્યું ત્યારથી સ્વરૂપનું લક્ષ્ય થયું, પછી અનુભવ થયો, પછી મુનિ દશા વગેરે થયા, પણ ભાવ ભાષણથી લક્ષ્ય ચાલુ થઈ ગયું. અને પૂર્ણતાનું લક્ષ્ય તો એ પહેલાંથી ગયું, મુમુક્ષુતાના શરૂઆતમાં જ પૂર્ણતાનું લક્ષ્ય થઈ ગયું. ભાવના છે એ તો સ્વરૂપની ભાવના છે. હા, એટલે એ ધ્યેય છે, એ ધ્યેયના સ્થાનમાં છે, સાધ્યના સ્થાનમાં. પછી જ્યારથી સ્વરૂપનો પત્તો લાગે છે ત્યારથી ભાવના સ્વરૂપ નિવર્તે છે. પર્યાયની ભાવના વિકલ્પ આવે, અપૂર્વ અવસર જેમ ગાયો એમ વિકલ્પ આવે, પણ ભાવના સ્વરૂપ નિવર્તે છે. એટલે વિકલ્પ આવ્યો કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, પણ એ વિકલ્પ કરતાં કરતાં વિકલ્પનો નિષેધ પણ આવ્યો કે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. એ ક્યાંથી આવ્યું વચ્ચે? મોક્ષે કેમ ઉડાડ્યો? ભાવના તો અહીંયા પર્યાયની, અપૂર્વ અવસરમાં બધી પર્યાયની ભાવના છે, વચ્ચે મોક્ષને ક્યાં ઉડાડ્યો? કે મારે પર્યાયમાં મોક્ષ હોય, કે મારે પર્યાયમાં ભાવ હોય, મને સંભાવ વર્તે છે, મને કંઈ ફરક નથી પડતો. એ ક્યાંથી આવ્યું? એ વચ્ચે આવી ગયું ક્યાંથી? એ મૂળ ભાવના સ્વરૂપની વર્તે છે કે હું ભાવ મોક્ષની પદાર્થ. પર્યાય પોતાનું કામ કરે છે આપોઆપ, મને મારે એમાં કાંઈ કરવું પડતું નથી. એનું નામ સહજ પુરુષાર્થ છે. એવું જ નામ એ યાદ સો 33માં લીધી છે આત્મભાવના. એ ભાવતા ભાવતા કેવળ જ્ઞાન સુધી જાય. કેવળ જ્ઞાનની ભાવના ભાવતા કેવળ જ્ઞાન થશે એમ નથી લીધું. આત્મભાવના ભાવતા કેવળ જ્ઞાન થશે એમ લીધું. અને એમ જ હોય છે. ટીકા. ઈચ્છા પરિગ્રહ છે. ખોરાક પરિગ્રહ છે એમ ન કીધું. વસ્તુ બધી છે એ પરિગ્રહ છે એમ ન કીધું. પણ કોઈ પણ વસ્તુ સંબંધીની ઈચ્છા સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિએ થાય તો તે ઈચ્છા પોતે જ પરિગ્રહ છે. શું કેમ કે જેને પુણ્યયોગ નથી એને તો ઈચ્છા અનુસાર વસ્તુ પણ નથી હોતી. જે પુણ્યહીન છે એને ઈચ્છા તો છે પણ પરિગ્રહ નથી એને. તો એ શું કાંઈ નિષ્પરિગ્રહી છે? દરિદ્ર માણસ નિષ્પરિગ્રહી છે કે નહીં? ઈચ્છાના પ્રમાણમાં પરિગ્રહ છે. ઈચ્છા સુખ બુદ્ધિએ થઈ અને એમાં પણ તારતમ્યતા જેટલી વિશેષ તીવ્રતા મંદતા જેટલી એના પ્રમાણમાં એનો પરિગ્રહ છે. વસ્તુના પ્રમાણમાં નહીં. એટલે નાની ચક્રવર્તી હોય તો પણ એને પરિગ્રહી નથી કહેતા. ભરતજી ઘરમાં વૈરાગ્ય કીધા કે કેમ કે એ ખરેખર એમનો રસનો તો 6 ખંડનો પથારો છે વિસ્તારવાળો. મારે કાંઈ ખરેખર લેવા દેવા, હું તો ગમે ત્યારે અહીંથી મારું આયુષ પૂરું કરીને ચાલ્યો જવાનું. લોકો કહે છે કે મારા ઘરે 6 ખંડ છે પણ મારા ઘરમાં કાંઈ છે જ નહીં. એ તો પ્રારબ્ધને કારણે બોલવાની વાત છે, કહેવા માત્ર છે. વસ્તુતા એમ છે નહીં, વસ્તુ જ નથી, કોઈને નથી. જે પોતાના પરિગ્રહને પોતાનો માને છે એને પણ પરિગ્રહ એનો નથી ખરેખર, કેમ કે એ એના કાબૂમાં નથી. કોઈ પરમાણુ એના કાબૂમાં નથી. એ પડ્યું રહેવાનું છે અહીંયાને. એના ફેરફારો પણ એના ગુણધર્મો પ્રમાણે થયા કરવાના છે. જીવ શું કરી શકવાનો એમાં? જીવ કાંઈ ન કરી શકે. જીવનો એ પરમાણુઓમાં કાંઈ કરવાનો અધિકાર નથી એવું જ્ઞાની અનુભવે છે. અને એ વસ્તુનું સ્વરૂપ છે એમ અનુભવે છે. અજ્ઞાન દશામાં એમ માને છે કે આ મારા કબજાની ચીજ છે, મારી માલિકીની ચીજ છે, મારા અધિકારની ચીજ છે. અને હું ધારું તેમ થાય, હું ધારું તેમ કરી શકું. હા, ત્રણ રૂપના નાથ કીધા છે. કહેવા માત્ર છે એ તો એમ છે કે સર્વોપરી એમની શુદ્ધતા છે. સર્વોપરી એમની શુદ્ધતા છે અને સર્વોપરી એમની પૂજ્યતા છે. એમની સર્વોપરી પૂજ્યતા છે શુદ્ધતાને લીધે, પરિપૂર્ણ પવિત્રતાને લીધે એમની પૂજ્યતા છે. બસ એ કારણથી વાત છે. કંઈ કરે હરે છે ભગવાન, કંઈ કરે છે? એ તો જેવા આપણે મંદિરમાં બિરાજમાન કર્યા છે એ જ પ્રમાણે બિરાજમાન રહીએ છીએ. બસ ખરા, આંખનું પોપચું પણ ઊંચું કરતા નથી. પછી બીજું તો કંઈ કોઈને સામું જોતા નથી, પછી બીજી કાંઈ વાત રહેતી નથી. કોણ વંદન કરવા આવ્યું, કોણ દર્શન કરવા આવ્યું, કાંઈ નહીં. નામમાં તો લોકાલોક ઝળકે છે, કોઈના ઉપર ઉપયોગ દેતા નથી. નિરક્ષેષ અંતર્મુખ રહીએ છે, સંપૂર્ણપણે અંતર્મુખ રહીએ છે. પણ ભગવાન ભક્તો તો એમ જ કે ભગવાન આપ તો અમારા નાથ છો, આપ અમારા યોગક્ષેમની રક્ષા કરવા વાળા છો એમ કે ભગવાન કે તારે જે કહેવું એ કે ને, અમને તો કાંઈ એમાં સંબંધ થતો નથી, અમને કોઈ ખબર છે, અમારું સાથે સમજીએ છીએ છીએ. સ્તુતિ કરવી હોય તો કરો અને ન કરવી હોય તો પણ ન કરો, અમને તો એથી કાંઈ ફરક પડતો નથી. આપણે ભગવાનને બિરાજમાન કર્યા છે મંદિરજીને, મેં ભંડારમાં પૈસા નાખીએ છીએ, ભગવાનને મળે છે કે નહીં પૈસા? એ હે એ પૈસા ભગવાનને મળે છે? હે ભગવાનને ન મળતા હોય પછી હવે દર્શન કરીને એ પૈસા શું કરવા છે ભંડારમાં નાખવા? હે ભગવાન તો કાંઈ લેતા નથી.
હે
ભગવાનને કાંઈ લેવા દેવા, જીવને પોતાને મમત્વ છોડવાની વાત છે, એમાં બીજું કાંઈ નથી. જે કાંઈ સમર્પણ કરવામાં આવે છે તો મમત્વનો ત્યાગ કરવાને અર્થે છે, પોતાનું મમત્વ છોડવા માટે છે. અનંતકાળમાં અનંત ચોથા આરા પાંચમા આરા ગયા, ધર્મકાળ પણ આવ્યો અને અધર્મકાળ પણ આવ્યો, છઠ્ઠા આરો હવે અધર્મકાળ પછી આવશે. અકાળની યોગ્યતા અનુસાર પરિણમી રહ્યા છે. મારે તો કોઈની સાથે કાંઈ લેવા કે છેલ્લું પદી લીધું, અસન્નનો નાયક રહે. અસન્નનો કયો કે કોઈ પણ પદાર્થનો નાયક રહે છે, જ્ઞાની પણ નાયક રહે છે અને ભગવાન પણ નાયક જ રહે છે, એને જાણનારા રહીએ છીએ, કરનારા કાંઈ રહેતા નથી. કેમ રહેતા નથી કે કરી શકતા નથી એવું જ્ઞાન વર્તે છે, માટે નાયક કેટલા માટે છે કે જણાય છે પણ કરે કરી શકાય છે એવું પણ એવું તો જણાતું નથી, તેથી એ કર્તૃત્વનો છેદ થઈ ગયો. મિથ્યા ભાવે અજ્ઞાન ભાવે જે કર્તૃત્વ હતું એ નાશ થઈ ગયો, અને નાશ થઈ ગયો તો એ પ્રકારના દુઃખનો પણ નાશ થઈ ગયો. હા એ ગમતું એનો પણ જ્ઞાયક છે, એક ન્યાય તો એક ન્યાય તો એનો પણ જ્ઞાયક છે, કેમ કે એમાં પણ અભેદ બુદ્ધિ તો નથી, એ ભાવોમાં પણ અભેદ બુદ્ધિ તો નથી, ભિન્નપણ તો એમાં એ ભાવોથી પણ થઈ ગયું, અને એવા ભાવોને ઈચ્છતો પણ નથી, એવા ભાવો થાય છે એને ભલા જાણતા નથી, એનું કરવું કરાવવું ને અનુમોદવું નથી, એ સ્પષ્ટ છે. એટલે મૂળ કપાઈ ગયા પછી કેમ પાંદડા થોડો સમય લીલા રહે છે અને અંતે સુકાઈ જવાના છે, કેમ કે એને પણ બધી ગયું. એમ નાનીના જે ત્રણ કષાયના પરિણામો રહ્યા એને પોષણ મળતું બંધ થઈ ગયું છે, થોડો સમય દેખાય છે. એ તો સુકાઈ જવાના છે, નાશ થઈ જવાના છે, એ વાત નક્કી છે, તે પણ જાણે છે, એટલે એની ગણતરી કરવામાં આવતી નથી. મોક્ષ માર્ગનો પ્રારંભ બહુ સરસ છે, શરૂઆત બહુ સરસ છે, એ પ્રારંભમાં તે મૂળ કપાય છે, સંસારનું મૂળ કપાઈ જાય છે, પછી જે રીએ છે એ મૂળ વગેરેના પાંદડા કાળા પાંદડા છે એ સુકાવા માટે રહ્યા છે, એ લીલા થવા માટે પાંગરવા માટે રહ્યા નથી, પછી એ સુકાવા માટે રહ્યા છે, એ સુકાઈ જશે, આપોઆપ સુકાઈ જશે, એની ચિંતા કરવાની રહેતી નથી. અનંતકાળમાં એ નથી થયું, પછી તો સંસાર લાંબો ક્યાં છે, સાધકને અસંખ્ય સમય છે, જે કાંઈ જેટલા ભૌતિક સમય અંતવાળો સમય છે એ અસંખ્ય સમય છે, સમયો ઘણા છે પણ એની મર્યાદા અસંખ્યતા અસંખ્યાતમાં આવે છે, અનંતતામાં નથી આવતી. તો કાળની અનંતતામાં અસંખ્ય સમયનો શું હિસાબ, કાંઈ નથી, એટલે એની ગણતરી કરવામાં આવતી નથી. શ્રદ્ધા જ્ઞાનની અપેક્ષા, શ્રદ્ધા અને જ્ઞાન બંને કરું, શ્રદ્ધા અપેક્ષા એ પણ નથી અને જ્ઞાન અપેક્ષા એ પણ નથી, કેમ કે જ્ઞાનમાં પણ ઈચ્છા જે ચારિત્રનો વિકલ્પ ઈચ્છાનો છે એનું ભિન્નતા વર્તે છે. હું અજરૂરિયાત વાળો છું, જેની ઈચ્છા થઈ ખોરાકની ઈચ્છા થઈ, ખોરાકની ઈચ્છા થઈ એમાં ખોરાકનું હું જરૂરિયાત વાળો છું એ પ્રકારનો ત્યાં પરિણામ નથી, એના જરૂરિયાત વિનાનો છું એ પ્રકારનું પરિણામ છે, એટલે એનો પરિગ્રહ એને નથી. ભરત ચક્રવર્તીને છ ખંડ છોડતા વાર કેટલી લાગી, નાકમાંથી શેડા કાઢે એટલી વાર લાગે, એથી વધારે વાર ન લાગે. જેવો વૈરાગ્ય વૃદ્ધિ પામ્યો નિમિત્ત બન્યું શું, એક વીંટી નીકળી ગઈ, એ તો દસે આંગળીએ પહેરતા હોય, બધી સંપત્તિ છે કે દસે આંગળીએ અલંકાર હોય અને ખૂબ અલંકાર ઘણા પહેરવાના હોય, એમાં વીંટીઓ પણ દસે આંગળીએ હોય, એમાં એક નીકળી ગઈ વાત હતી, એ તો નિમિત્ત છે માત્ર, પણ દેખી આંગળી એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, સીધો વૈરાગ્યનો વેગ ઉપડ્યો, ઉતારી નાખ્યા કપડા બધા, નીકળી ગયા જંગલમાં, જાઓ વાર નહીં, કેમ કે અંદરથી છૂટેલું હતું એટલે બહારથી છૂટતા વાર લાગતી, જેને અંદરથી છૂટી ગયું છે અને બહારથી છૂટતા હું વાર ગમે ત્યારે નીકળે હતો. કેટલો વેગ ઉપડ્યો હશે પુરસાદ, ધ્યાનમાં બેઠા અક્ષર સડાટ સીધી શ્રેણી માંડી, એમ તો મૂર્ખમાં કેવો જ્ઞાન, જા વાર નથી લાગી, બહુ તીવ્ર પુરસાદ થયું બધા. હા, જે ઈચ્છાનો નિષેધ સાથે સાથે વર્તતો હોય એને ઈચ્છા કેમ કેવી, છોકરાના મૃત્યુ પછી બારમાને દિવસે એની માં મીઠાઈ ખાતી હોય, હે એવો મીઠાઈ ખાય છે, હે ખાતો એમ જ છે ને, વિકલ્પ વગર મોઢામાં મટકું મીઠું, હે પણ એની અંદરની ભાવોની સાચી પરિસ્થિતિ સમજીને એને ન્યાય કરવો જોઈએ, નહીતર અન્યાય થાય કે ન થાય, અન્યાય થાય એમ. નાની જે રીતે પરિણમી રહ્યા છે તે રીતે તેને જોવા તે ન્યાય સંપન્ન છે, અને બીજી રીતે જોવા તે જ્ઞાનીને અન્યાય કરવા બરાબર છે, એવો અન્યાય ભૂલથી ન થાય એના માટે કુંદરાધિકાર લખ્યો છે. નિર્જરાધિકાર લખવા પાછળ હેતુ છે કે સમ્યક દ્રષ્ટિ નિર્જરાવંત છે એમ પ્રતિપાદન કરવું છે, એમને ખબર નથી કે સમ્યક દ્રષ્ટિ આહાર કરે છે, વૃદ્ધ જમે છે એ તો ખબર છે, નાની અસનનો નાયક છે, ખોરાકનો નાયક છે એને, એને ખરેખર એને ઈચ્છા નથી. Mm-hmm. પણ પસંદ થાય, એના એના જો પ્રકાર હોય એ પ્રકાર જ બને. પરમાણુ ની ઉષ્ણતા છે, મારા આત્માનું પરિણમન નથી, સતાનું પરિણમન છે, મારા આત્માનું પરિણમન. મંદિરમાં અનુભવ હતો જેને કોઈ સ્પૃહા નથી, કેમ કે સ્પૃહા હોય તો જરૂરિયાત વાળાને સ્પૃહા હોય, મારે આની જરૂરત પડશે, મારે આની જરૂરત પડશે, અત્યારે જરૂરત છે અને ભવિષ્યમાં જરૂર પડશે. જ્ઞાન તત્વ શું નિર્ષ છો, અને કોઈ પરમાણુથી લિપાયમાન થયો નથી, ત્રિકાળ અસંગપણે રહ્યો છું. મારું જે ચૈતન્ય છે એ તો અસંગ ચૈતન્ય છે, કોઈ લેપાતું નથી. પછી જે ગુસ્તર સારો છે એને મારે, એને મારે શું, તો કાંઈ નહીં, અનુજ્ઞાતા છું. ઈચ્છા પરિગ્રહ છે, તે પરિગ્રહ તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી, કોને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી એને પરિગ્રહ નથી, એનો સંયોગ એને પરિગ્રહ પણ ગણવામાં આવતો નથી. શું ભગવાનને સમોસરણ એમનો પરિગ્રહ ગણાય કે ન ગણાય કે નહીં, એમને કાંઈ લેવા કે દેવા, એમને સમોસરણ સાથે કાંઈ સંબંધ નથી. પછી સમોસરણનો વૈભવ ગમે એટલો હોય, પરમાણુનું કામ પરમાણુ કરે છે, હું મારા સ્વરૂપમાં લઈ નથી. ભણી અહીંયા તો ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. શું કીધું? અહીં ઓલી ઈચ્છા જ્ઞાનમય વાળી ઈચ્છા નથી, ઈચ્છા છે એ અજ્ઞાનમય ભાવ. કેમ કે એમના એને પોતાને મને આ હું જરૂરિયાત વાળો છું એમ સ્વીકારી લીધો છે, એ અજ્ઞાનમય ભાવ છે. પોતાના સ્વરૂપનો નિષેધ છે એની અંદર, પોતાના પૂર્ણ સ્વરૂપનો નિષેધ છે એની અંદર. અને એવો અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. સ્વરૂપ અનુભવ વર્તતો હોવાને લીધે અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, જેટલા ભાવ થાય તે બધા જ્ઞાનમય છે. તો એમને ચારિત્રમૂળનો વિકલ્પરૂપ ઈચ્છા થઈ, એમાં જ્ઞાનમય પણ શું કે મારું એ સ્વરૂપ નથી, એવું એની અંદર જ્ઞાન સાથે સાથે વર્તે છે. જે વિકલ્પ થયો એવું મારું સ્વરૂપ નથી, એવો તે ઈચ્છાથી ભિન્ન એવો જ્ઞાનમય પણે હું છું, એવો જ્ઞાનમય ભાવ વર્તે છે. પોતે જ્ઞાનમય સ્વરૂપે છે એ ભાવ એમને વર્તે છે, અને એ ભાવ સદાય વર્તે છે. માટે જ્ઞાની આ બધા જ ભાવો જ્ઞાનમય છે. અને એ થઈ એ એમનો તન્મય થયેલો ભાવ, તન્મય પણે થયેલો ભાવ નથી, માટે એનો ભાવ નથી. તન્મયપણે થયેલો નથી અને નિષેધના સ્થાને રહેલો છે, માટે એમનો નથી. આ ઓળખાય છે, આ સમજાય છે. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે, ઈચ્છાના અભાવને લીધે નહીં, અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, કેટલું ચોખ્ખું કર્યું છે ટીકામાં અમૃતચંદ્રાચાર્યજીએ, બહુ સ્પષ્ટ કર્યું. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે નાની અસંગને ઈચ્છતો નથી, ખાતો હોવા છતાં પણ એ અસંગને ઈચ્છતો નથી. ભાગવતમાં એવું આવે કે શ્રી કૃષ્ણ છે એ તા હોવા છતાં ઉપવાસી છે. દુર્વાસાનું આવે છે ને, દુર્વાસા ને જ્ઞાની લીધા છે કે દુર્વાસા મુનિ છે, મુનિ થઈ ગયા છે અને દીક્ષા જંગલ મારી છે અને ઉપવાસ કરે છે, બધા એ ખાય છે. દુર્વાસા ઉપવાસી નથી. અને શ્રીકૃષ્ણને ત્રણ ખંડના ધણીને અનેક પ્રકારના ભોજનની સામગ્રી પીરસવામાં આવે છે અને આરોગતા જોવામાં આવે છે તો કે ઉપવાસી છે, જાઓ. એ બધું આવે છે ત્યાં તો શું છે, ભગવાનને એમ જો એમ કરીને ગોટોવાળી દે છે. એ લોકોને બીજી સાયન્સની ખબર નથી, વિજ્ઞાનની ખબર નથી, પણ વાત બધી આમાંથી આવી છે. એટલે એમ કહ્યું તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસંગને ઈચ્છતો નથી. કેમ કે એ ભાવને જ ઈચ્છતા નથી તો ભાવના વિષયને ઈચ્છે છે એ વાત હતી નથી. પછી વિકલ્પને વિકલ્પની ક્રિયા છે, ભિન્ન ભિન્ન છે એને અને જ્ઞાયક આત્માને કાંઈ લેવા દેવા નથી. માટે જ્ઞાનીને અસંગનો પરિગ્રહ નથી. માટે ભલે એમના ગોડાઉનમાં અનાજના ગોડાઉનના ગોડાઉન ભર્યા હોય તો પણ એમને પરિગ્રહ નથી. એ એમના કહેવામાં શું લેવા દેવા છે, કાંઈ લેવા દેવા. દ્વારિકા સળગી ત્યારે શ્રીકૃષ્ણ પોતે તીવ્ર જ્ઞાન દશામાં છે. શોક નથી કીધો કેમ દ્વારકા હળગીને, કેમ બધા કુટુંબીઓ મરી ગયા હળગીને, બધા મહેલો બધા રાખ થઈ ગયા, હજારો મહેલ મંદિરો પ્રતિમાથી બધા કોયલા થઈ ગયા, કોલસો થઈ ગયા, બધું બળી બળી શું પથ્થરનો કોલસો થઈ ગયા. પથ્થરીઓ કોલસો નથી આવતો, ખનિજ એવું થઈ જાય. કાંઈ શોક જ્ઞાન દશામાં દેહ છોડ્યો, પછી પ્રતિકૂળતા વધતી જ ચાલી, તરત તૃષા લાગી, એવી તૃષા લાગી કે પ્રાણ છૂટી જાય એવી તૃષા લાગી. મારે કુંજો નથી લીધો ત્રણ ખંડના ધણીએ, પાણીનો ગ્લાસ નથી લીધો, એ પાણીનો લોટો નથી લઈ શક્યા, એવી દ્વારકા હળગી છે કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ રહે ચાલશે નહીં, હવે હવે હું આગળ ચાલીશ નહીં, એવું ગયા એવું ગયા, ક્યાં બાણ માર્યો બધા કાંઈ વાંધો. તીવ્ર જ્ઞાન દર્શાવવા માટે સમાધિ મરણ નહીં, કાંઈ નહીં, આત્મહત્યા લો પાણી પીધા વિના જ આત્મહત્યા લો. આત્માને કાંઈ થયું નહીં, પાણી ન પીવાનું તો કાંઈ આત્માને આનંદ કરતા કરતા વિયા ગયા. સમાધિ સુખમાં દેહ છોડે છે. એટલે માટે જ્ઞાનીને અસંગનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે, જો બહુ મોટી વાત લખી છે, જ્ઞાનમય એવા એક નાયક ભાવના સદભાવને લીધે. આ સદભાવ વર્તે છે, હું નાયક છું, જ્ઞાનમય તત્વ છું, નિરાલંબ નિરપેક્ષ છું, કોઈના અવલંબનથી રહેનારો નથી, કોઈની અપેક્ષાથી ટકનારો નથી, એવો ભાવ સદપણે વર્તે છે. વસ્તુ પણ એવી છે ને એવો ભાવ પણ સદભાવપણે વર્તે છે. એવા સદભાવને લીધે આ જ્ઞાની નાયક ભાવસ્ય ભાવાત અસનસ્ય કેવલમ નાયક એવ અયમ સ્યાત. પોતે આ જ્ઞાની પોતે અસનનો કેવળ નાયક જ છે કે ખોરાકના પરમાણુ આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. બાહ્ય દ્રષ્ટિથી ન સમજાય એવી વાત છે, એટલે અંતરદ્રષ્ટિ કરાવવા માટે નિર્જરાધિકાર છે. નિર્જરાધિકારનો હેતુ શું છે? કે જીવોને અનાદિથી બાહ્ય દ્રષ્ટિ છે. બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે સમ્યક દ્રષ્ટિ એવા જે સત્પુરુષ અને જ્ઞાની પુરુષો છે એને અનંતકાળથી ઓળખી શક્યો નથી, અને અનંતકાળથી નહીં ઓળખી શક્યો હોવાને લીધે એ રખડ્યો છે. આ બીજભૂત ભૂલ થઈ છે. બીજભૂત ભૂલ જો આ ન થઈ હોત તો તરી ગયો. જેને આ બીજભૂત ભૂલ ટાળી એ તરી ગયો. એટલે નિર્જરા અધિકાર કુંકુંદાચાર્ય આ પ્રયોજનથી લીખો છે, આ દ્રષ્ટિકોણથી લીખો છે. આખો નિર્જરા અધિકાર બહુ કડક પડે એવી વાત છે. કેમ કે જે ચોથા ગુણ સ્થાને જ્ઞાની પુરુષને સત્પુરુષ છે એને અશુભ યોગ હોય છે અને શુભ યોગ હોય છે. શુભ યોગ હોય ત્યાં સુધી તો કાંઈ બાહ્ય દ્રષ્ટિવાળાને બહુ તકલીફ નથી પડતી, પણ અશુભ યોગમાં તો તકલીફ પડી જાય એને. અનંતકાળ ત્યાં ભૂલ્યો છે, પોતા સમાન કલ્પના કરી છે, ત્યાં મેં પરિભ્રમણ ચાલુ રહી ગયું. એ પરિભ્રમણને ટાળવામાં સૌથી પહેલાં કોઈ ઉપકાર હોય તો સત્પુરુષનો ઉપકાર થાય છે. બીજી રીતે તો મુનિને કે કેવળીને તો ઓળખી શકવાની શક્તિ જ નથી. હજી ચોથા ગુણ સ્થાનવાળાને ન ઓળખે તો મુનિને ને કેવળીને તો ઓળખે જ ક્યાંથી? એ તો સૂક્ષ્મ પરિણમનવાળા છે. કોઈ પણ રીતે નાની પુરુષને ઓળખવા જોઈએ, અને એ ઓળખાવા માટે છઠ્ઠા ગુણ સ્થાને બેસીને આટલો પરિશ્રમ કર્યો છે આ અધિકાર લખવાના. ગુણાચાર્યને આ અધિકાર શું કરવા દેતો? નાની માટે આમ લખે ખાય છે એને એમ કહે છે કે નહીં એને કોઈ પરિગ્રહ નથી ખાવાનો, ખાતા હોય તો ભલે એને કોઈ પરિગ્રહ નથી. ખાય છે પણ ખાતા નથી, ને બોલે છે તો પણ બોલતા નથી, હાલે છે તો હાલતા નથી. જા ક્યાંથી એને કેવી રીતે કેટલા ઉનાળામાં જઈને એ પરખ કરવી છે એ વિશે લીધો છે. એ જ્ઞાનમય એવા એક નાયક ભાવના સદભાવને લીધે હું જ્ઞાયક છું. એ ભાવનો સદભાવ નિરંતર ધારાવાહીપણે રહે છે. બાકી બધા જે પરદ્રવ્ય પરભાવો છે એ માત્ર જ્ઞેય પણ એ જ્ઞાનમાં રહે છે. માત્ર જ્ઞેય છે અને જ્ઞાનમાં માત્ર જ્ઞેય પણ જે રહે છે. બહુ સરસ લીધું છે. આમ ભાવાર્થ મંદિર કેટલો જયચંદજી પંડિતે લીધું છે કે ભાઈ તો પછી ખાય છે શું કરવા, ઈચ્છા વિના આહાર કેમ કરે, બુદ્ધિ તો છેડી છે વાતને. વાતનો ઉહાપો કર્યો છે, નથી કર્યો એમ નથી કર્યો. જયચંદજી પંડિતે વિશેષ ઉહાપો કર્યો છે કે અસાતાવેદનીના કર્મના ઉદયથી જઠરાગ્નિ રૂપ જે ક્ષુધા છે એ વેદના સહી શકાતી નથી, એ પોતાના ભાવની દવા કરી છે, બીજું કાંઈ કર્યું પોતાના પરિણામોની મર્યાદા જોઈને એ મર્યાદાથી નીચે પરિણામ ન જાય એટલા પૂરતું વિકલ્પથી શાંત કરી નાખે. પણ તેથી કરીને ઈચ્છા છે ને પરિગ્રહ છે એમ છે? કેદી પાસે પરાણે કામ કરાવો હે એના જેવી વાત છે. સજા ભોગવી લે છે પણ એ હોંશે કરીને ઉત્સાહી કરીને સજાને ભોગવતા નથી. અને કોઈ કેદી પ્રમાણિકપણે સારું કામ કરે તો એ જલ્દી સજા પૂરી કરવા માટે છે કે બે દિવસ માફીના વધશે. તમે બહુ સારું કામ કરે છે, જેલરને ખુશ કરી દીધો તો કે જેલરને ખુશ નથી કર્યો, એ જલ્દી છૂટવા માગે છે, બીજું કાંઈ નથી પાછા. એવું નાની ના સર્વ પ્રયત્નો છૂટવા માટે છે, બંધાવવા માટે નથી. એમ કહેવું.